ગુહ્ય વિજ્ઞાન, કારણ દેહમાંથી કાર્ય દેહતણું.
હવે એ ચાર્જ થયેલા પરમાણુ જે છે એ જ કારણ દેહ?
હા, કારણ શરીર એટલે ચાર્જ થયેલા પરમાણુ, એ કોઝલ બોડી. કોઝલ બોડી આત્માની જોડે જોડે આવે.
અને પછી જન્મ થયો કે ડિસ્ચાર્જ થવાનું શરૂ થાય?
ના, આ અંદર ગર્ભમાં બેઠો એટલે ઇફેક્ટિવ બોડી બંધાવવાની શરૂઆત થાય. તે જન્મ થતાં સુધી બધી ઇફેક્ટિવ બોડી બંધાઈ રહે. હવે હોય બોડી નાની, પણ એમાં આખી જિંદગીની બધી જ ઇફેક્ટ એમાં આટલામાં રહી છે. એટલે બહાર જેમ જેમ સંજોગો મળશે તેમ ઇફેક્ટો ફળ આપતી જશે. એમાં શરીર આવડું નાનું છે, પણ મય સ્ત્રી વિષય વિકારો છે, વિષયના પરમાણુ છે, પણ તે આ હમણે અત્યારે જન્મીને નહીં હોય. એ 13-14 વર્ષ પછી, 15 વર્ષ પછી, 20 વર્ષ પછી પણ એને વિષય ફૂટશે. જ્યારે કાળ પાકે ત્યારે એ ફળ આપવાને માટે તૈયાર થાય. બાકી મય માલસામાન બધો ભરેલો છે આટલામાં.
એ તો જેમ આપણે વડનું પેલું બીજ છે એમાં આખો વડ સમાયેલો છે.
બીજમાં આખો વડ સમાયેલો છે, એવી રીતે આ બીજમાં સમાયેલું છે બધું. બીજ એ જન્મસ્થાન કહેવાય છે. તેના આધારે પછી આપણે અહીં જન્મ્યા. ગર્ભમાં દાખલ થાય છે ત્યાંથી શરૂઆત થાય છે ઇફેક્ટિવ બોડી બંધાવવાની. તે જન્મે ત્યારે ઇફેક્ટિવ બોડી બંધાઈને તૈયાર થઈ ગયું હોય. પછી ભાઈ આવડા જ હોય પણ એમાં બધોય સામાન. ચાર વખત પૈણવાના હોય તો ચાર વખત પૈણવાનું બૈણવાનું બધું હોય.
કેટલા છોકરા છે, કેટલું આ છે, શું થવાનું છે, એ બધું.
એ બધો વેશ પછી ઇફેક્ટ ફળ આપે એમ ડિસ્ચાર્જ થતું જાય.
ડિસ્ચાર્જ ચાર્જ બે થતું જાય જ્ઞાન ન લે ત્યાં સુધી?
ડિસ્ચાર્જ ચાર્જ બંને થતું જાય. એનું નામ સંસારને. ડિસ્ચાર્જ ભોગવે એને ચાર્જે ખરું, કારણ કે નહીં તો પાછો આવતો બહુ શું કરે પાછું? અજ્ઞાની છે ને.
એટલે આ પરમાણુ જે છે એ બીજમાં જ હોય કે બહાર હોય? બીજ જે પેલું કારણ શરીર આવે એ કારણ શરીર એ જ ચાર્જ થયેલા પરમાણુ છે ને?
કારણ શરીર છે ને, એનું થઈ ગયું ઇફેક્ટિવ બોડી. ગર્ભમાં ગયા પછી ચાર્જ થયેલા પરમાણુ એ બીજની અંદર જ હોય ને. હવે એ ઇફેક્ટિવ બોડી થયું ને એ જ ફળ આપે. એ તો આ ચાર્જ થયેલા પરમાણુ હતા તેની આ ઇફેક્ટિવ બોડી બંધાઈ. એ પરમાણુ બધા વપરાઈ ગયા. વપરાઈ ગયા ને બીજા સ્વરૂપે થઈ ગયું. જે પરમાણુ કોઝિસ રૂપે હતા એ બધા વપરાઈ ગયા ને હવે ડિસ્ચાર્જ ઇફેક્ટિવ સ્વરૂપે થયું. હવે ઇફેક્ટિવ ફળ આપે. એમાં પછી પાછલા પરમાણુની જરૂર નહીં.
ચાર્જ પરમાણુઓ બીજમાં હોય છે કે બહાર પણ હોય છે? બીજ સિવાય બહાર પણ એ ચાર્જ પરમાણુઓ હોય? કારણ કે એ આપે કહ્યું જે ચાર્જ થયેલા પરમાણુઓ એમાંથી કોઝલ બોડી થયું.
ચાર્જ થયેલા પરમાણુઓ એ જ કોઝલ બોડી. એ ચાર્જ પરમાણુ એટલે શું? પરમાણુ એને લાલ રંગે કર્યું હોય તો લાલ થયું હોય. લીલું કર્યું એટલે આપણે લીલું થયું. કોકે પીળું કર્યું તો પીળું થયું. પછી એ પીળું થયેલું ઇફેક્ટમાં જાય, તેની ઇફેક્ટ બંધાય અને ઇફેક્ટથી પછી ફળ આપે. કાળા પરમાણુ હોય તો શરીર આખું કાળું દેખાય, તે પરમાણુ ના રહે તે વખતે.
પછી ઇફેક્ટ આવી ગઈ.
પરમાણુ તો ઇફેક્ટિવ થઈ ગયા બધા. હવે એ કાળ પાકે ત્યારે ઇફેક્ટ ફળ આપતી થાય.
બીજ વખતે જે ચાર્જ થયેલા પરમાણુઓનો સંયોગ થયો ને એ બીજમાં એનો સમાવેશ થયો. એ સિવાય પરમાણુઓ બહાર કંઈ બાકી રહે ખરા? એ સિવાય પરમાણુઓ બહાર કંઈ બાકી રહે ખરા?
બીજ એ તો ઇફેક્ટિવ થઈ જાય એટલે બીજા જૂના પરમાણુ રહ્યા જ નહીં, પણ તે ત્યાં ગર્ભમાં નથી રહ્યા, નવી ઇફેક્ટિવ બોડીમાં નથી રહ્યા. જે ઇફેક્ટિવ બોડી છે ને તેના પરમાણુ સૂક્ષ્માથી સૂક્ષ્મ હોય છે, પણ બહાર સ્થૂળ રહ્યા.
બહાર એટલે ક્યાં?
બહાર આ બધું આંખે જોઈએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ.
એ તો ખરા, એ બહાર તો જે હોય તે હોય.
ના ના, એ નહીં. આપણે જે ખાઈએ છીએ ને તે પહેલાના બીજ છે. પહેલાના પરમાણુ હોય તે જ પરમાણુ ઉદયમાં આવે, તેથી બહારની ચીજ ભેગી થાય. પણ બહાર કેવા છે? સ્થૂળમાં ખાવાનું લઈશું. આ બહાર સ્થૂળ છે એટલે તમે આ બે જ રાયના દાણા ખાશો તો મહી પેલા બે પરમાણુ તૈયાર થયા હોય તે બે જ દાણા લેવાય, પછી ત્રીજું ના લેવાય.
અચ્છા, એ બહારના પરમાણુથી ઇફેક્ટ આવે છે?
હા.
આ વિષયનું પણ એવું જ દાદા?
બધું બધું. આજે તમે જામફળ ખાઓ તે રોજ કંઈ ખાતા નથી, ને આજ જામફળ ખાધું એનું કારણ શું? ત્યારે કહે, મહી ઉદય આવ્યા જામફળના પરમાણુ. જે પરમાણુના જે ઉદય આવ્યા ત્યારે ભેગું કરી આપે બધું, ઇફેક્ટ રૂપે ભેગા થાય બધા સંજોગો, અને ખાએ ખરો. પાછો કહે શું કે મેં જામફળ ખાધું. અલ્યા મુઆ, તું શું ખાવાનો હતો તે? તું ખાતો હોત તો કાલે કેમ નતું ખાધું? આવું ગાંડું બોલે.
બધા જ બોલે છે ને દાદા, આખી દુનિયા એમ જ બોલે છે.
આ તો આપણે કોઈને નથી કહેતા, આ વાત કરીએ છીએ કે ભાઈ આવું ગાંડું બોલે છે, મેં જામફળ ખાધું કહે, તો કાલે આપતા તા ત્યારે કેમ નહોતું ખાધું? એટલે આ બહારના પરમાણુ ભેગા થાય છે એ ડોક્ટરોને સમજ પડે એવી નથી. એક ડોક્ટરને મેં કહ્યું, આ માણસને તમે કહો છો કે આજે આ વધારે ખાજો ને આ ઓછું ખાજો ને આ બધું કરો છો, એમાં ખાવું ના ખાવું એ શેના આધીન છે? ત્યારે કહે કે આપણે ના ખાઈએ તો ના ખવાય ને ખાઈએ તો ખવાય. ઓ હો હો, મહી ડિઝાઇન છે તે પ્રમાણે ખવાશે, જેવી અંદર ડિઝાઇન છે તે પ્રમાણે જ ખાશો. ડિઝાઇનથી એક આટલોય ફેરફાર નહીં થાય.
એવું જ વ્યવસ્થિત ગળાય એમ આપ કહો છો?
એ જે કહો તે, પછી તમારે કહેવું હોય તે કહેજો, પણ અમારું કહેવાનું કે આ મહી ડિઝાઇન છે એ પ્રમાણે જ ખવાશે.
એટલે ત્યાં બીજમાં ઇફેક્ટિવ બોડીમાં સૂક્ષ્મ પરમાણુઓ છે, એનો સંયોગ પેલા સ્થૂળ પરમાણુઓ સાથે પછી થયા કરે?
એ ખેંચાણ જ થાય એક જાતનું. એટલે આપણે છે તે ગમે ત્યાં ગયા હોઈએ અને ઘેર આપણે કહીને નથી જતા કે આજ શાક કારેલાનું બનાવજો, અને ઘેરે જઈએ ત્યારે કારેલાનું શાક હોય, બીજું બધું હોય, અને આપણે ખાઈએ ખરા. આનો આધાર શું? આ નિરાધાર છે? ત્યારે કહે, ના, નિરાધાર એક પરમાણુ નથી. ત્યારે કહે, આ લાલભાઈ શેઠ ખાય છે? ત્યારે કહે, ના, લાલભાઈ શેઠને સંડાસ જવાની શક્તિ નથી, એ શું ખાવાના હતા તે? આ સાધાર છે, બીજા પરમાણુનું, સામા પરમાણુનું આકર્ષણ છે. થાળીમાં રોટલી ચાર આવી હોય અને બે ખવાય ને બે પડી રહેલી હોય, શો હિસાબ? એટલે સમજાય નહીં ને આ ઝીણી વાત.
હિસાબ નવા જૂના કશાયોનો.
અત્યારે અમારામાં જે અહંકાર છે, મૃત્યુ પછી એ અહંકાર એટલો ને એટલો જ જોડે જાય છે કે ઓછો વધતો જાય છે, કે બીજા જન્મમાં નવો ઊભો થાય છે?
નવો ઊભો થાય છે.
પાછળનો બિલકુલ નહીં?
પાછળનો બધો ઓગળી જાય. નવો હિસાબ હોય તે અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ, બધું નવું, જૂનું નહીં.
એ નવું ઓછું વધતું કયા આધારે થાય છે?
આ છે નવું, પણ એ તો સર્વયું છે, એટલે એની પાસે જે માલ છે ને આખી જિંદગીનો, તેનું સર્વયું લઈ જાય છે.
તો એ પાછલું ખરું ને?
ના, પાછલું ના કહેવાય. એ માલનું સર્વયું કાઢે ને સર્વૈયા ઉપરથી એ માલ નીકળે. અત્યારે જે ક્રોધ, માન, માયા, લોભ છે એ તો ઓગળી જાય બધું. આ માલ છે તે મૂળ તો પાછલો જ. પાછલો એટલે એનો અર્થ એવો નહીં, તમે આજે કહો છો એવું નહીં, આખી જિંદગી તમે કર્યું છે ને એના સર્વૈયા રૂપે હોય છે. અને તમારા ક્રોધ, માન, માયા, લોભ તો ઓગળી જ જાય છે આ ભાવમાં. અત્યારે જે છે તે ઓગળી જાય.
લોભ ને અહંકાર
કશું નહીં રહે, બીજી જાતનું થશે. અત્યારે તો તમારે કંટ્રોલમાં રહે એવું નથી બધું.
છોકરું જન્મ્યું પછી એ અહંકાર ઊભો ક્યાંથી થાય છે?
જે અપ્રગટ હતો એ પ્રગટ થાય છે, ઊભો નથી થતો.
એટલે જોડે તો ખરો જ ને?
હા, જોડે તો ખરો જ, પણ બધો માલ તે પાછલો જ. પણ પાછલો એટલે ગયા અવતારનો માલ નહીં, ગયા અવતારના ક્રોધમાન માયાલોભ તો ઓગળી ગયા, અને જે ગયા અવતારે બીજા હિસાબે બાંધેલું તેનું સરવૈયા રૂપે નીકળે છે, હિસાબનું સરવૈયું નીકળે છે.
તો પછી ભવો ભવના કર્મ કેમ રહ્યા?
એ બીજ નાખતો જાય ને, પણ એની એ જ વસ્તુ ફરી બીજ નાખતો જાય,
પાછલા ઓગળી જાય.
હા, પાછલા ઓગળી જાય ને પાછું નવું બીજ નાખતો જાય.
કાં તો વધારે ડુંડા હોય, કાં તો ઓછા હોય.
હા, ઓછા હોય પણ તે બીજ નાખતો જાય. તે તમને બીજ બહુ નથી પડ્યા, એટલે તમારે આ નવી જાતનું થવાનું. હવે આ જેવું છે એવું નહીં. તમે તો આ અહીં આગળ જ્ઞાની પાસે આવ્યા ને, એ બધા બીજ પડ્યા. શેના શેના બીજ પડ્યા? એ જાતિસ્મરણ જ્ઞાન હોય ત્યારે ખબર પડે.
પણ એ જાતિસ્મરણ તો ઊભું થશે ને.
શું કરવા, એની જરૂર શું? તે
આપણે નથી કહેતા કે એ ઊભું થાય.
ના ના, પણ એ જરૂર જ નહીં ને. એ જરૂર કરવા જઈએ તો આપણું મૂળ રહી જાય પાછું.
સૂક્ષ્મ બોડી જોડે શું શું જાય છે? જો નવો જ અહંકાર ઊભો થતો હોય પાછલા હિસાબથી, એ હિસાબમાં સૂક્ષ્મ બોડી જોડે બધો હિસાબ જાય છે?
પરમાણુ જાય છે બધા.
એટલે લોભના માનના બધા?
ના ના, એ બધા ભેગા થઈને પછી ત્યાં આગળ પ્રગટ થવાના. હજુ હજુ તે અહીંયા પેડસેડ પરમાણુ રૂપે છે, એ કોઝિસ પરમાણુ, અને પછી ઇફેક્ટ ઊભી થાય ત્યારે ક્રોધમાન માયાલોભ કહેવાય. ત્યાં સુધી તો આ પરમાણુ રૂપે હોય. એથી અમે કહીએ છીએ કે આ અવતારનું નથી. આ અવતારના અત્યાર સુધી થયેલા કોઝિસ પરમાણુઓ બળીને સાફ થઈ ગયા. આ ભવનો હિસાબ તો ઓગળી જશે, હિસાબનું સરવૈયું બીજે ભવ જોડે જવાનું. એટલે અત્યારનો જે તમારો સ્વભાવ છે એ બધો ઓગળી જવાનો છે, નવેસરથી એ બધો ઓગળી જવાનો. હવે તમારો આવો સ્વભાવ આવતા ભવમાં નહીં રહે.
આત્મા તો ચાલી જાય છે, શરીર તો 5, 25, 50 ઉંમર ભોગવીને આત્મા તો ચાલી જાય છે.
આત્મા જોડે, આત્મા જોડે
પછી ચિંતા તો મટી જાય છે ને? ચિંતા તો મટી જાય છે.
ક્યાં
ચિંતા મટી જાય છે ને? આ શરીર માટે ચિંતા નથી ને?
બીજી યોજનામાં બેસે જ
તો બીજી યોજના શા માટે
કરે? પાસે ચિંતા નથી, કારણ જ્યાં સુધી કલના ઉદયમાં છે, જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે, બેભાન ભણું છે, ત્યાં સુધી કર્મ લાગ્યા કરવાનો, અને ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ થયા જ કરવાનું. ચાર્જ ઇઝ એ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ. ચાર્જ બંધ થઈ જાય, ડિસ્ચાર્જ બંધ થઈ જાય.